એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે સમકાલીન સાહિત્યની એક એવી કૃતિની ઊંડી સફર કરવાના છીએ જેણે ઘણા વાચકો અને વિવેચકોને પ્રભાવિત કર્યા છે. કેટી કિતામુરાની નવલકથા ઇન્ટિમેસીઝ.
હા, બરાબર, ઇન્ટિમેસીઝ.
આ પુસ્તક આપણને આત્મીયતા, ભાષા અને નૈતિકતાના શું કહેવાય ગૂંચવાયેલા પ્રદેશોમાં લઈ જાય છે.
બિલકુલ. અને કેટી કિતામુરા, જેમની પોતાની પૃષ્ઠભૂમિ જાપાની અમેરિકન છે, એમનું લેખન ખરેખર ધ્યાન આપવા જેવું છે.
હા, કેવી રીતે?
એ વૈશ્વિકરણના આ યુગમાં ઓળખ, વિસ્થાપન, માનવીય જોડાણ આવા વિષયોને ખૂબ જ સંવેદનશીલતાથી અને મતલબ સૂક્ષ્મ રીતે રજૂ કરે છે.
એમની ભાષામાં એક પ્રકારનું નિયંત્રણ અને ઊંડાણ હોય છે એવું મેં સાંભળ્યું છે.
ચોક્કસ, એકદમ નિયંત્રિત તીવ્રતા કહી શકાય.
અચ્છા, એમની પેલી અગાઉની કૃતિ સેપરેશન, એ પણ કંઈક સંબંધોની જટિલતા પડે જ હતી, ખરું ને?
હા, સંબંધોનું ભંગાણ એમાં કેન્દ્રમાં હતું, પણ ઇન્ટિમેસીઝ જે 2021માં આવી એમાં આ જ વિષયોને એક નવા જ આંતરરાષ્ટ્રીય અને થોડા રાજકીય સંદર્ભમાં મૂક્યા છે.
અને એને સારો આવકાર મળ્યો હતો ને, પેલું નેશનલ બુક એવોર્ડ માટે લોંગલિસ્ટ થઈ હતી.
હા, બરાબર, એની સાહિત્યિક ગુણવત્તાની સાબિતી છે.
મને લાગે છે કે આ પુસ્તકની ખાસિયત એ છે કે તે મોટા મુદ્દાઓને, જેમ કે આંતરરાષ્ટ્રીય ન્યાય, એને ખૂબ જ અંગત અને આંતરિક અનુભવ દ્વારા રજૂ કરે છે.
ચોક્કસ, અને આ આંતરરાષ્ટ્રીય સંદર્ભ એટલે નેધરલેન્ડ્સનું હેગ શહેર.
હા, હેગ, આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનું ઘર, આઈસીસી.
બરાબર, એક એવી જગ્યા જ્યાં મોટા પાયા પરના ગુનાઓ, યુદ્ધ અપરાધો માટે ન્યાય તોડવાનો પ્રયાસ થાય છે. પણ કિતામુરા આ ભવ્ય મંચનો ઉપયોગ કરે છે વ્યક્તિગત સ્તરે ન્યાય, સત્ય અને સમજણની અસ્પષ્ટતાને ઉજાગર કરવા માટે.
એટલે એ જાણે પૂછે છે કે જો આપણે રાષ્ટ્રો વચ્ચેના સત્યને આટલી મુશ્કેલીથી સમજી શકીએ છીએ, તો બે વ્યક્તિઓ વચ્ચેના સત્યનું શું?
બરાબર, એ જ.
બહુ જ રસપ્રદ મુદ્દો છે આ. તો ચાલો આજે આપણે આ જટિલ કથાના તાણાવાણા ઉકેલીએ, તેના કથાનકને સમજીએ, પાત્રોની મનોવૈજ્ઞાનિક યાત્રા જોઈએ, અને લેખિકા જે ઊંડા પ્રશ્નો ઉઠાવે છે, જેમ કે ભાષાંતર શું છે, સાચી આત્મીયતા કોને કહેવાય, તેના પર થોડો વિચાર કરીએ.
ચોક્કસ, શરૂઆત કરીએ.
ક્યાંથી શરૂ થાય છે વાર્તા?
કથાની શરૂઆત આપણને એક અનામી નાયિકા સાથે કરાવે છે. એનું નામ નથી આપ્યું આખી નવલકથામાં.
અચ્છા, એ પણ રસપ્રદ છે.
હા,
તે એક અત્યંત કુશળ ભાષાંતરકાર છે, મતલબ કે ઇન્ટરપ્રેટર. એનું કામ જુદી જુદી ભાષાઓ વચ્ચે સેતુ બાંધવાનું છે. પણ એના અંગત જીવનમાં થોડી ઉથલપાથલ ચાલી રહી છે. તાજેતરમાં જ બે મોટા આઘાત આવ્યા છે, પિતાનું મૃત્યુ અને એક લાંબા ગાળાના સંબંધનો અંત.
ઓહ,
એટલે આ બધું પાછળ મૂકીને એક નવી શરૂઆત કરવા તે ન્યુયોર્ક છોડીને હેગ આવે છે. ત્યાં તેને આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નોકરી મળી છે.
એટલે શરૂઆત જ એક પ્રકારના વિસ્થાપન અને શોધની છે, ભૂતકાળથી દૂર ભાગીને ક્યાંક નવી જગ્યાએ સ્થિર થવાનો પ્રયાસ.
બરાબર. અને હેગ શહેરનું વાતાવરણ કેવું છે? મતલબ એ આમાં કંઈ ઉમેરો કરતું હશે ને?
ચોક્કસ, હેગ એક એવું શહેર છે જે આંતરરાષ્ટ્રીય છે, ખૂબ વ્યવસ્થિત છે, પણ કદાચ થોડું ક્ષણિક અને ભાવનાત્મક રીતે અલિપ્ત. જાણે લોકો આવે છે, પોતાનું કામ કરે છે અને જતા રહે છે.
હા, જાણે કોઈના મૂળ ત્યાં નથી, બધા કામ ચલાવ છે. શું આ વાતાવરણ નાયિકાની પોતાની આંતરિક સ્થિતિનું પ્રતિબિંબ નથી પાડતું?
બિલકુલ. કિતામુરા હેગને એક લિમિનલ સ્પેસ તરીકે રજૂ કરે છે, એટલે કે બે સ્થિતિઓ, બે દુનિયાઓ વચ્ચેની જગ્યા.
સંધિકાળ જેવું.
હા, તે સ્થાયી ઘર નથી, પણ એક કામચલાઉ મુકામ છે. અને આ જ નાયિકાની મનોસ્થિતિ છે. તે ભૂતકાળ પાછળ છોડી આવી છે, પણ ભવિષ્ય હજુ અસ્પષ્ટ છે. અહીં જ નવલકથાનો મુખ્ય સંઘર્ષ આકાર લે છે.
કયો સંઘર્ષ?
કે શું આ ક્ષણિકતામાં, આ વિસ્થાપનમાં સાચા સંબંધો, સાચી આત્મીયતા શોધવી શક્ય છે?
અચ્છા, અને આ સંઘર્ષ બે સ્તરે ચાલતો હશે, ખરું ને? એક એના કામમાં અને બીજું એના અંગત જીવનમાં.
બરોબર. એક તરફ તેનું વ્યવસાયિક જીવન છે, જ્યાં તે અત્યંત ગંભીર અને ભયાનક કેસોમાં ભાષાંતર કરે છે યુદ્ધ અપરાધોના આરોપીઓ માટે.
ઓહો, એટલે એને ભયાનક હિંસા અને માનવીય ક્રૂરતાના વર્ણનોનું માધ્યમ બનવું પડે છે.
હા, અને બીજી તરફ તેનું અંગત જીવન છે.
એમાં શું છે?
ત્યાં તે એડ્રિયન નામના એક પુરુષ સાથે સંબંધ બાંધે છે.
ઓકે.
એડ્રિયન જુદો પડેલો છે, પણ હજુ કાયદેસર રીતે પરિણીત છે, એટલે એ સંબંધ શરૂઆતથી જ થોડો જટિલ છે. શરૂઆતમાં સંબંધ જુસ્સાદાર લાગે છે, બૌદ્ધિક રીતે ઉત્તેજક પણ છે. કદાચ નાયિકા એનામાં એ સ્થિરતા અને જોડાણ શોધે છે જેની તેને તલાશ છે.
પણ પેલી પરિણીત હોવાની વાત એને અસ્પષ્ટ બનાવે છે ને?
ચોક્કસ, અનિશ્ચિતતા તો રહે જ.
એટલે અહીં જ પેલો પ્રશ્ન ઉઠે છે, આત્મીયતા એટલે શું? શું તે માત્ર શારીરિક નિકટતા છે, બૌદ્ધિક સમાનતા, કે પછી કંઈક બીજું? મને લાગે છે કે નાયિકા જાણે સતત એડ્રિયનના શબ્દો અને વર્તનનું ભાષાંતર કરવાનો પ્રયાસ કરતી હશે.
હા, બરાબર કહ્યું. તેના મૌન પાછળ શું છે, તેના ઈરાદા શું છે, શું આપણે ક્યારેય કોઈ બીજી વ્યક્તિને પૂરેપૂરી સમજી શકીએ છીએ? આ પુસ્તક સતત આ પ્રશ્નો પૂછવા પ્રેરે છે.
ખરેખર.
અને આ અંગત અર્થઘટનની જટિલતા ચાલી રહી છે, એની સમાંતરે જ તેનો વ્યાવસાયિક પડકાર વધુ તીવ્ર બને છે.
કેવી રીતે?
તેને પશ્ચિમ આફ્રિકાના એક ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના અત્યંત ચર્ચિત કેસમાં મુખ્ય ભાષાંતરકાર તરીકે નિયુક્ત કરવામાં આવે છે.
ઓ બાપરે, એ તો મોટો કેસ હશે.
હા, આ વ્યક્તિ પર માનવતા વિરુદ્ધના ગંભીર ગુનાઓ અને યુદ્ધ અપરાધોના આરોપ છે, એટલે આ કામ તેની ભાષાકીય કુશળતાની કસોટી તો છે જ.
પણ એનાથી ઘણું વધારે હશે નહીં? આ તો એક મોટો મનોવૈજ્ઞાનિક અને નૈતિક બોજ પણ કહેવાય.
બિલકુલ.
તેને એક એવા માણસના વિચારો, દલીલો, કદાચ જુઠ્ઠાણા, એ બધું તટસ્થતાથી રજૂ કરવાનું છે જેણે કદાચ અકલ્પનીય ક્રૂરતા આચરી હોય.
હા, અને અહીં પેલી સાક્ષીભાવ અને સહભાગીપણું, એટલે કે જાણીએ અજાણીએ કોઈ પરિસ્થિતિનો ભાગ બની જવું, વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી થઈ જતી હશે.
સાચી વાત છે. શું માત્ર શબ્દોનું માધ્યમ બનવું પણ તમને એ કૃત્યોમાં સામેલ નથી કરતું? આ બહુ મોટો નૈતિક પ્રશ્ન છે.
અને આ દ્વંદ્વ ચાલી જ રહ્યો હોય છે ત્યાં કથાનકમાં એક મહત્વનો વળાંક આવે છે.
શું બને છે?
નાયિકાની એક મિત્ર અને સહકર્મી છે જાના. એના પર હેગ શહેરમાં જ એક હિંસક હુમરો થાય છે. એને લૂંટી લેવામાં આવે છે અને માર મારવામાં આવે છે.
અરે રે, આ તો અચાનક જ થયું.
હા, અને આ ઘટના અચાનક જ હેગની પેલી સુવ્યવસ્થિત અને સુરક્ષિત લાગતી સપાટી નીચે રહેલી હિંસાને ઉઘાડી પાડે છે.
આ ઘટના ખૂબ જ પ્રભાવશાળી લાગે છે. તે કોર્ટરૂમની ભવ્ય, અમૂર્ત, દૂરની લાગતી હિંસાને એકદમ અંગત, તાત્કાલિક અને શારીરિક સ્તરે લાવી મૂકે છે.
બરાબર.
અને જાનાની પ્રતિક્રિયા કેવી હોય છે?
જાનાનો ગુસ્સો, ન્યાય માટેની તેની તીવ્ર માંગ, હુમલાખોરને ઓળખી કાઢવાનો તેનો દ્રઢ નિશ્ચય, એ બધું નાયિકામી પોતાની વધુ આંતરિક, અવલોકનશીલ અને કદાચ થોડી નિષ્ક્રિય લાગતી પ્રક્રિયાથી એકદમ વિપરીત છે.
અચ્છા, એટલે લેખિકા અહીં હિંસા અને આઘાત પ્રત્યેના આપણા જુદા જુદા પ્રતિભાવો તરફ ઇશારો કરી રહી છે.
ચોક્કસ. અને આ જ સમયગાળામાં એડ્રિયન સાથેના તેના સંબંધોમાં પણ તણાવ વધવા માંડે છે.
ઓકે.
શું થાય છે?
એની પત્ની ગેબી સાથેના તેના છૂટાછેડા ધાર્યા કરતાં વધુ જટિલ સાબિત થાય છે, અને એડ્રિયન પોતે લિસ્બનમાં નોકરી સ્વીકારવાનું વિચારી રહ્યો છે.
એટલે એ હેગ છોડીને જતો રહેશે?
હા, એવી શક્યતા ઊભી થાય છે. આનાથી નાયિકાને પોતાની પરિસ્થિતિની અસ્થિરતા અને એડ્રિયનના જીવનમાં પોતાના સ્થાનની ક્ષણિકતાનો તીવ્ર અહેસાસ થાય છે.
એટલે અંગત અને વ્યવસાયિક બંને મોરચે અનિશ્ચિતતા અને અસ્પષ્ટતા ઘેરી બની રહી છે. એક તરફ સંબંધનું ભવિષ્ય ધૂંધળું છે,
અને બીજી તરફ પેલો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિનો કેસ છે. એનો મનોવૈજ્ઞાનિક ભાર વધી રહ્યો છે. તે રાષ્ટ્રપતિની પેલી મોહકતા પાછળ છુપાયેલી ચાલાકી અને ઠંડી ગણતરીને વધુ સ્પષ્ટ રીતે જોવા લાગે છે. હવે એના શબ્દોનું ભાષાંતર કરવું એ માત્ર યાંત્રિક ક્રિયા નથી રહેતી, પણ એક નૈતિક સંઘર્ષ બની જાય છે. તો પરાકાષ્ઠા કેવી રીતે આવે છે? કોઈ મોટી ઘટના બને છે?
ના, કોઈ ધમાકેદાર ઘટના નથી, પણ કેટલીક શાંત છતાં અત્યંત નિર્ણાયક ક્ષણો આવે છે.
જેવી કે?
કોર્ટરૂમમાં એક દિવસ નાયિકા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના કોઈ હાવભાવ કે શબ્દ પ્રયોગ દ્વારા તેની આખી રમત, તેના અભિનયને સ્પષ્ટપણે સમજી જાય છે. એ ક્ષણ જાણે બધું સાફ કરી દે છે.
વાહ, અને અંગત જીવનમાં પણ આવી કોઈ ક્ષણ આવે છે?
હા, જ્યારે તે આકસ્મિક રીતે એડ્રિયનની પત્ની ગેબીને મળે છે.
ઓહ, શું થાય છે મુલાકાતમાં?
મુલાકાત ભલે ટૂંકી અને વિનમ્ર હોય, પણ તે નાયિકાને એડ્રિયન અને ગેબી વચ્ચેના વર્ષો જૂના ઊંડા ઇતિહાસ અને જોડાણનો અહેસાસ કરાવે છે, અને એ દુનિયામાંથી પોતે કેટલી બાકાત છે એનું દર્દનાક સત્ય એની સામે આવી જાય છે.
આ તો બહુ અઘરું હશે એના માટે.
હા, અને અંતે એડ્રિયન લિઝબન જવા માટે રવાના થાય છે. તેનો નિર્ણય આખરી છે. નાયિકા ફરી એકવાર એકલી પડે છે.
સંબંધનો અંત.
હા, પણ આ વખતે તે ભાંગી પડતી નથી કે ભાગી જતી નથી. તેના બદલે તે એક ખૂબ જ મહત્વનું અને કહી શકાય કે પ્રતિકાત્મક પગલું ભરે છે.
શું કરે છે?
તે હેગમાં પોતાના માટે પોતાના નામે એક એપાર્ટમેન્ટ ભાડે રાખવાનો કરાર સાઇન કરે છે.
અચ્છા, આ અંત ખરેખર વિચારવા જેવો છે. આ કોઈ હેપી એન્ડિંગ નથી જ્યાં બધું બરાબર થઈ જાય.
ના, બિલકુલ નહીં.
પણ તે એક પ્રકારના આત્મનિર્ધારણનો, મતલબ પોતાની જાત પર કાબૂ મેળવવાનું કૃત્ય છે. અનિશ્ચિતતાનો નાશ કરવાને બદલે તે તેને પોતાની શરતો પર સ્વીકારવાનું પસંદ કરે છે. તે હવે કોઈ બીજાના જીવનમાં કામચળાઉ સ્થાન શોધવાને બદલે પોતાના માટે એક ભૌતિક અને ભાવનાત્મક જગ્યા બનાવી રહી છે.
હા, એ એની આંતરિક યાત્રાનો એક મહત્વનો પડાવ છે.
ચાલો આ પાત્રોની યાત્રાને થોડી વધુ નજીકથી જોઈએ. આપણી અનામી નાયિકા, એના વિશે શું કહેશો?
તે મુખ્યત્વે એક નિરીક્ષક છે, ઓબ્ઝર્વર. એની તાકાત ભાષામાં છે, પણ તે માનવ સંબંધોના અર્થ શોધવામાં સંઘર્ષ કરે છે.
અને એની ઓળખ પણ તરલ છે નહીં, જુદા જુદા દેશો સંસ્કૃતિઓ વચ્ચે વહેંચાયેલી.
હા, શરૂઆતમાં એ થોડી નિષ્ક્રિય લાગે છે, જાણે પરિસ્થિતિઓ અને સંબંધોમાં ખેંચાઈ રહી હોય. પણ નવલકથાના અંત સુધીમાં તે પોતાના નિર્ણયો લેતી થાય છે. પેલું ભાડે મકાન રાખવાનો નિર્ણય એનું ઉદાહરણ છે.
તે સતત એક સ્થિર આધાર, એક ઘરની શોધમાં હોય એવું લાગે છે, ભૌગોલિક અને ભાવનાત્મક બંને રીતે.
બિલકુલ.
અને એડ્રિયન, એ શું પ્રતિનિધિત્વ કરે છે? તે મોહક છે, બુદ્ધિશાળી છે.
હા, પણ ભાવનાત્મક રીતે ઉપલબ્ધ નથી, અનિર્ણાયક છે. કદાચ તે આધુનિક સંબંધોની અસ્થિરતા અને સાચી આત્મીયતા પ્રાપ્ત કરવાની મુશ્કેલીનું પ્રતીક છે.
કદાચ. અને એની પેલી અનિર્ણાયકતા જ નાયિકાને પોતાની વાસ્તવિકતાનો સામનો કરવા અને પોતાના પગ પર ઊભા રહેવા મજબૂર કરે છે.
હા, એવું કહી શકાય. અને ત્રીજું મહત્વનું પાત્ર છે પેલો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ.
એ તો ખલનાયક જ ગણાય ને?
એ માત્ર ખલનાયક નથી, પણ એક જટિલ અને મોહક વ્યક્તિત્વ ધરાવે છે. તે ભાષાનો ઉપયોગ પોતાની સત્તા જાળવી રાખવા અને સત્યને છુપાવવા માટે કુશળતાથી કરે છે.
એટલે એ દુષ્ટતાના આકર્ષણ અને ભાષા કેવી રીતે છેતરપિંડીનું સાધન બની શકે છે તેનું ઉદાહરણ છે.
બરાબર. નાયિકા અને તેની વચ્ચે જે સંબંધ બંધાય છે તે અત્યંત અસ્વસ્થ કરનારી વ્યવસાયિક આત્મીયતા જેવું છે.
બીજા પાત્રો પણ છે ને, પેલી જાના, એની મિત્ર.
હા, જાના. તે ભાવનાત્મક રીતે નાયિકાથી વિપરીત છે. હિંસા પ્રત્યેની તેની સીધી અને તીવ્ર પ્રતિક્રિયા નાયિકાની આંતરિક પ્રક્રિયાને વધુ સ્પષ્ટ કરે છે.
અને ગેબી, એડ્રિયનની પત્ની, એની હાજરી ઓછી છે પણ એની અસર મોટી છે.
હા, એની અદૃશ્ય છાયા નાયિકાને તેના સંબંધમાં રહેલી નૈતિક જટિલતા અને પેલી સહભાગીપણા, કમ્પ્લિસિટીની સતત યાદ અપાવે છે. અને કોર્ટમાં આવતા અસંખ્ય સાક્ષીઓ અને આરોપીઓ પણ મહત્વના છે. એમની જુબાનીઓ દ્વારા પીડા, આઘાત, સત્ય અને અસત્યના અનેક સ્તરો ઉજાગર થાય છે.
આ બધું મળીને આપણને કેટલાક ઊંડા વિષયો તરફ લઈ જાય છે. મને લાગે છે કે સૌથી કેન્દ્રીય મુદ્દો તો ભાષાંતર અને અર્થઘટનનો જ છે, ખરું ને?
ચોક્કસ. આ માત્ર નાયિકાનો વ્યવસાય નથી, પણ જીવનને સમજવાની પ્રક્રિયાનો જ રૂપક બની જાય છે.
કેવી રીતે?
જેમ તે કોર્ટમાં એક ભાષાના શબ્દોને બીજી ભાષામાં સચોટ રીતે ઉતારવા મથે છે, તેમજ તે અંગત જીવનમાં લોકોના વર્તન, તેમના મૌન, તેમની લાગણીઓનું સાચું અર્થઘટન કરવા સંઘર્ષ કરે છે.
અને શું એ શક્ય બને છે, સંપૂર્ણ અર્થઘટન?
નવલકથા વારંવાર સૂચવે છે કે સંપૂર્ણ ભાષાંતર કે સંપૂર્ણ સમજણ કદાચ અશક્ય છે. હંમેશા કંઈ છૂટી જાય છે, કંઈક ખોવાઈ જાય છે, કંઈક બદલાઈ જાય છે.
હા, પેલો વિચાર જે નાયિકા વ્યક્ત કરે છે તે ખૂબ જ મહત્વનો છે, કે ભાષાંતર હંમેશા અર્થઘટનનું એક સ્વરૂપ છે અને અર્થઘટન હંમેશા વિશ્વાસઘાતનું એક સ્વરૂપ છે. આ વાત સંબંધોને પણ લાગુ પડે છે.
બિલકુલ. જ્યારે આપણે કોઈને સમજવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે શું આપણે ખરેખર તેમને સમજીએ છીએ, કે પછી આપણી પોતાની ધારણાઓ મુજબ તેમનું અર્થઘટન કરીએ છીએ?
આ જ વાત આપણને બીજા મુખ્ય વિષય પર લાવે છે, આત્મીયતા અને એકલતા, ઇન્ટિમેસી એન્ડ એલિયનેશન.
હા, નવલકથા સતત શારીરિક કે વ્યવસાયિક નિકટતા અને સાચા ભાવનાત્મક જોડાણ વચ્ચેનો તફાવત દર્શાવે છે. નાયિકા એડ્રિયનની ખૂબ નજીક છે. રાષ્ટ્રપતિના શબ્દો તેના દ્વારા જ વ્યક્ત થાય છે,
છતાં તે બંનેથી ભાવનાત્મક રીતે ખૂબ દૂર છે.
બરાબર.
અને અહીં જ નાયિકા પેલી મહત્વની સમજણ પર પહોંચે છે, જેનો સાર કંઈક આવો છે. આત્મીયતા કદાચ કોઈને સંપૂર્ણપણે જાણવા વિશે નથી, પરંતુ તમે જે ક્યારે જાણી શકતા નથી તેને સ્વીકારવા વિશે છે.
હા, આ બહુ જ મહત્વનો વિચાર છે.
આ તો આત્મીયતાની પરંપરાગત વ્યાખ્યાને જ પડકારે છે. એ કહે છે કે સાચું જોડાણ કદાચ બીજાની અજ્ઞાત બાજુઓને, તેમની મર્યાદાઓને સ્વીકારવામાં રહેલું છે, તેમને સંપૂર્ણપણે ડીકોડ કરવામાં નહીં.
સાચી વાત. ત્રીજો મહત્વનો વિષય છે વિસ્થાપન અને ઘરની શોધ, ડિસ્પ્લેસમેન્ટ એન્ડ બિલોંગિંગ.
હા, નાયિકાની પોતાની પૃષ્ઠભૂમિ, તેનું હેગ જેવા ક્ષણિક શહેરમાં હોવું, આધુનિક યુગમાં ઘણા લોકો આ અનુભવતા હશે.
બરાબર. મૂળ વગરના હોવાની ભાવના, તે સતત પોતાનું સ્થાન, પોતાનું ઘર શોધતી હોય તેવું લાગે છે.
અને અંતમાં તેનું પોતાનું એપાર્ટમેન્ટ ભાડે રાખવાનું કૃત્ય આ શોધની દિશામાં એક પગલું છે, ભલેને કામ ચલાવું હોય.
હા, તે પોતાની રીતે પોતાનું અસ્તિત્વ સ્થાપિત કરવાનો પ્રયાસ છે. ઘર કદાચ કોઈ સ્થાયી સ્થળ કરતાં વધુ એક આંતરિક સ્થિતિ છે.
બરાબર. અને ચોથો વિષય?
ચોથો અને અત્યંત પ્રબળ વિષય છે સાક્ષીભાવ, જવાબદારી અને નૈતિક અસ્પષ્ટતા, વિટનેસ રિસ્પોન્સિબિલિટી, મોરલ એમ્બિગ્યુટી.
અને ખાસ કરીને સહભાગીપણુંનો વિચાર.
હા, કોર્ટમાં ભયાનક જુબાનીઓનું ભાષાંતર કરવું એ માત્ર નિષ્ક્રિય શ્રવણ નથી. નાયિકા સમજે છે તેમ સાક્ષીભાવ હંમેશા સહભાગીપણું ઊભું કરે છે.
એટલે કે જ્યારે તમે કોઈ ઘટનાના, કોઈ પીડાના સાક્ષી બનો છો, ત્યારે તમે તેનાથી અલિપ્ત નથી રહી શકતા, તમે તેનો એક ભાગ બની જાઓ છો.
બરાબર. અને આ વિચાર તેના અંગત જીવનમાં પણ એટલો જ સાચો છે. એડ્રિયન સાથેનો તેનો સંબંધ તેને જાણીએ અજાણીએ ગેબી પ્રત્યેના વિશ્વાસઘાતમાં સહભાગી બનાવે છે.
નવલકથા કોઈ સરળ નૈતિક ચુકાદાઓ નથી આપતી.
ના, બિલકુલ નહીં. તે આપણને એ જોવા મજબૂર કરે છે કે વાસ્તવિક જીવનમાં નૈતિકતા કેટલી જટિલ અને સંદિગ્ધ હોય છે. સાચા અને ખોટા વચ્ચેની રેખાઓ ઘણીવાર ધૂંધળી હોય છે.
આ મુખ્ય વિષય ઉપરાંત ભાષા અને સત્તા વચ્ચેનો સંબંધ, જાહેર હિંસા વિરુદ્ધ ખાનગી હિંસા, આવા મુદ્દાઓ પણ વણાયેલા છે.
હા, સૂક્ષ્મ રીતે.
જો આપણે કથન શૈલીની વાત કરીએ તો પ્રથમ પુરુષનું નિરૂપણ આપણને સીધા નાયિકાના મનમાં લઈ જાય છે. આપણે દુનિયાને તેની નજરે જોઈએ છીએ.
હા, એની અનિશ્ચિતતાઓ અને અવલોકનો આપણે અનુભવીએ છીએ, પણ એની પોતાની ભાવનાત્મક અલિપ્તતાને કારણે કથન પણ ક્યારેક ઠંડુ અને અંતર રાખતું લાગે છે.
અને કિતામુરાનું ગદ્ય, તમે કહ્યું એમ, એ ખરેખર અદ્ભુત છે.
હા, અત્યંત ચોક્કસ, નિયંત્રિત, સંયમિત વાક્યો, ઘણીવાર ટૂંકા, ધારદાર, કોઈ વધારાનો ભાવનાત્મક ઉભરો નહીં.
પણ આ ઠંડી સપાટીની નીચે સતત એક ઊંડો તણાવ ધબકતો રહે છે.
બરાબર. આ શૈલી નાયિકાના વ્યવસાય અને તેની આંતરિક સ્થિતિ બંનેને સંપૂર્ણપણે બંધ બેસે છે.
બંધારણ પણ રસપ્રદ છે. પ્રકરણો વચ્ચે સ્પષ્ટ વિભાજન નથી, બધું એક પ્રવાહમાં વહે છે, વ્યવસાયિક અને અંગત જીવન ભળી જાય છે.
હા, એ નાયિકાની પેલી સીમાવર્તી સ્થિતિને વધુ ઘેરી બનાવે છે. અને હેગ શહેર, ભાષાંતરનું કાર્ય, એડ્રિયનનું એપાર્ટમેન્ટ, આ બધું પ્રતીકાત્મક બની જાય છે.
સમગ્ર નવલકથામાં એક પ્રકારની વ્યાપક અસ્વસ્થતા, કંઈક અશુભ બનવાની આશંકાનું વાતાવરણ રહે છે, નહીં?
હા, તમને સતત ધાર પર રાખે છે, પણ કોઈ મોટા ધડાકાથી નહીં, પરંતુ સૂક્ષ્મ સંકેતો અને તણાવ દ્વારા.
તો આ નવલકથાની ભાવનાત્મક અસર કેવી છે? વાંચ્યા પછી કેવું લાગે?
એ કોઈ તીવ્ર લાગણીઓનો વિસ્ફોટ નથી કરાવતી, પણ ધીમે ધીમે સંચિત રીતે અસર કરે છે. તે વાચકમાં એ પ્રકારની શાંત ચિંતા, ખિન્નતા અને કદાચ ઊંડી ઉદાસી જગાવી શકે છે.
તે આપણને માનવ સંબંધોની નાજુકતા, બીજાને સમજવાની મુશ્કેલીઓ અને નૈતિક જટિલતાઓ પર વિચારવા મજબૂર કરે છે.
હા, તે સાક્ષીભાવ, જવાબદારી અને આત્મીયતાના સ્વભાવ વિશેના આપણા પૂર્વગ્રહોને પડકારે છે.
અને ખાસ કરીને આજના વૈશ્વિકૃત વિશ્વમાં જે લોકો વિસ્થાપન, ઓળખની કટોકટી અને જોડાણની શોધનો અનુભવ કરી રહ્યા છે, તેમના માટે આ નવલકથા ખૂબ જ પ્રાસંગિક બની શકે છે.
બિલકુલ. તે આધુનિક અસ્તિત્વની કેટલીક મૂળભૂત ચિંતાઓને ખૂબ જ કલાત્મક રીતે વાચા આપે છે.
અંતે એક સહિયારા પ્રતિબિંબ તરીકે હું વિચારી રહી હતી કે કદાચ આ નવલકથા આપણને એ શીખવે છે કે જીવનની અસ્પષ્ટતાઓ અને અનિશ્ચિતતાઓથી ભાગવાને બદલે તેનો હિંમતપૂર્વક સામનો કરવો જરૂરી છે.
હા, સરળ જવાબોની અપેક્ષા રાખ્યા વગર જટિલ પ્રશ્નો સાથે જીવતા શીખવું પડે છે.
બરાબર.
અને હું ઉમેરીશ કે તે એ પણ યાદ અપાવે છે કે સાચું માનવીય જોડાણ કદાચ સંપૂર્ણ સમજણમાં નથી,
પણ શેમાં છે.
પણ આપણી વચ્ચે રહેલા અંતરને, તે અજાણ્યાપણાને સ્વીકારીને તેને પ્રેમ અને પ્રયત્નથી પૂરવાના સતત પ્રયાસમાં રહેલું છે, ભલે પછી આપણી ભાષા વારંવાર અધૂરી કે નિષ્ફળ સાબિત થાય.
ખૂબ સરસ વાત કહી. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.